તારીખ 12-2-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 414 તારીખ 10-2-1997 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 7 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલી મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 414
સ્વાનુભૂતિ દર્શન પાનો 8 સાતમો પ્રશ્ન ચાલે છે. મુખ્ય પ્રશ્ન એ ઉઠાવ્યો કે રાગ થી ભેદ પાડવામાં મુશ્કેલી તો દેખાય છે, રાગ થી જુદું પડવામાં મુશ્કેલી દેખાય છે, અઘરું પડે છે, એનો ઉત્તર એમ આપે છે કે જે સહજ હોય તેનો વિચાર કરવો પડતો નથી. સહજ ક્યારે થાય? વારંવાર પ્રેક્ટિસ કરી હોય અને પરિણતિ થતી આવે તો સહજ થાય. આ તો જે અભ્યાસ કરે છે તેની વાત છે, અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરે છે તેની વાત છે. કેવી રીતે કરવું તે ખરેખર તો પોતાને વિચારવાનું છે, એટલે પોતાના ઉદયમાં કેવી રીતે પ્રયોગ કરવો એ પોતાને વિચારવાનું છે. દરેક ભિન્ન ભિન્ન પ્રકારનો ઉદય હોય છે, એટલે ગુરુદેવે ઘણું સમજાવ્યું છે, છતાં આ રીતે અભ્યાસ કરે આ રીતે, એટલે જ્યારે જ્યારે જે જે પ્રકારનો ઉદય આવે એમાં પ્રેક્ટિસ કરે તો વિકલ્પથી છૂટો પડવાનો પ્રસંગ આવે છે. પ્રસંગ આવે છે એટલે એ ફળ આવે છે કે ભિન્ન ભિન્ન પડી જાય. નક્કી કર્યું હોય કે શરીર તો જળ છે, હું જુદો છું, પણ શરીરમાં કંઈક રોગ આવે કે ખાવા પીવાની ક્રિયા થતી હોય તે વખતે હું જુદો છું અને આ જળ છે તેવું ભાષણ ક્યાં થાય છે? નક્કી કર્યું એટલે વિચારથી નક્કી કર્યું હોય કે શરીર જળ છે, હું જુદો છું, પણ શરીરમાં કંઈક રોગ આવે એટલે ઉદય આવે રોગનો, અશતાનો ઉદય આવે, ખાવા પીવાની ક્રિયા થતી હોય એટલે એ પ્રકારનો ઉદય ચાલતો હોય, તે વખતે હું જુદો છું અને આ જળ છે એવું ભાષણ ક્યાં થાય છે? ભાષણ ક્યાં થાય છે એટલે લાગવું જોઈએ. નક્કી કર્યું હોય એને લાગે નહીં એમ નહીં, નક્કી કર્યું હોય એ પ્રમાણે ફીલ થવું જોઈએ, લાગવું જોઈએ. જીવની પરિણતિ તો એકત્વ કરી રહી છે, નથી લાગતો એનું કારણ શું? કે પરિણતિમાં એકત્વ થઈ રહ્યું છે, એ પરિણતિ બદલવી જોઈએ, એ પરિણતિને તોડવી જોઈએ. રાગની પરિણતિ થાય તેનાથી હું જુદો છું એવું જીવને પ્રયત્નમાં આવવું જોઈએ. પ્રયાસ, પુરુષાર્થ, પ્રયોગ એ બધું એક અર્થ છે. રાગની પરિણતિ થાય તેનાથી હું જુદો છું એવું પ્રયત્નમાં આવવું જોઈએ. એ પ્રકારનો અંદરમાં રાગથી ખસવાનો, રાગમાં હું પણ તોડવાનો પ્રયત્ન ચાલવો જોઈએ. પ્રયત્ન એ પ્રયત્ન છે અને વિકલ્પ તે વિકલ્પ છે. પ્રયત્ન અને ભલે પ્રયત્ન સવિકલ્પ દશામાં છે તો પણ પ્રયત્ન વિનાનો વિકલ્પ તે માત્ર વિકલ્પ છે. પ્રયત્ન હોય તો વિકલ્પનો એકલો વાંધો નથી. વિકલ્પ એ વખતે હોય છે, કેમ કે નિર્વિકલ્પ નથી થયો ત્યાં સુધી વિકલ્પ હોય છે, પણ પ્રયત્ન કરે તો વિકલ્પ ઉપર વજન ન જાય. પ્રયત્ન કરે તો વિકલ્પ ઉપર વજન ન જાય.
વજન જ્ઞાન ઉપર જાય,
જ્ઞાન ઉપર જાય અથવા પ્રયત્ન છે એ એક જાતનું જોર છે, એક જાતનો ફોર્સ છે, વેગ છે, એને પ્રયત્ન કહે છે. વિકલ્પનું ફળ શાંતિ ક્યાંથી આવે? વિકલ્પ તો જ આકુલતા છે, પ્રયત્ન નું ફળ શાંતિ છે.
પ્રયત્ન ફળ શાંતિ.
રાગ ના થી હું પણ ખસેડવાનો પ્રયત્ન છે, વિજ્ઞાન નો જે પ્રયત્ન છે રાગ માંથી હું પણ ખસેડી નાખવું છે, અસ્તિત્વ ને ખસેડવું છે, ત્યાંથી અનાદિ થી થાપી રાખેલું છે એ ઉથાપવાનું છે. કામ વિકલ્પ પોતે જ રાગ છે. રાગમાં હું પણ કરે તો વિકલ્પમાં હું પણ થાય, અહીંયા એથી ઉલટી ક્રિયા છે. વિકલ્પમાંથી હું પણ મટાડવાની વાત છે, એવો પુરુષાર્થ. એટલે એમ કહ્યું કે પ્રયત્નમાં આવવું જોઈએ, હું જુદો છું એવું પ્રયત્નમાં આવવું જોઈએ, રાગ થી જુદાપણું અને જ્ઞાનમાં પોતાપણું એવું પ્રયત્નમાં આવવું જોઈએ. પ્રયત્ન એ પ્રયત્ન છે, જેમ સાયકલ ઉપર બેલેન્સ રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. સમજી લીધું, પણ પ્રેક્ટિકલ સાઈડ થી તો પ્રયત્ન કરવો જોઈએ. ભાષામાં એથી વધારે ના આવે. જેમ કે જ્ઞાન છે એ રાગ ને જોનારું છે, રાગ છે એ તો જ્ઞાન ને ખબર પડી ને, જેની હયાતીમાં આ રાગ છે એમ જણાય છે એ હયાતી રાગ થી જુદી છે.
બરાબર,
જેની હયાતીમાં આવો રાગ થયો, આ રાગ થયો એવું જે જણાયું તે રાગ રૂપ નથી. એટલે હું એ રાગ ને જોનારો પણ રાગ ને કરનારો કે રાગ રાગ તે હું આમાં રાગ એમ નથી. જે જાણે છે એમાં રાગ નથી એટલે મારામાં રાગ નથી. રાગ છે એ રાગમાં છે, હું એને જાણું છું એવામાં, મારામાં જ્ઞાનમાં એટલે મારામાં, મારામાં એટલે જ્ઞાનમાં રાગ નથી. એમ રાગ ને ભિન્ન રહીને જાણે, જે ચાલતા રાગ ને ભિન્ન રહીને જાણે એ રાગમાં હું પણ ન હોય તો એનું જોર કેટલું આવે? નાની ને અનંતાની બુદ્ધિ નો રાગ નથી એમ શા માટે કીધું? કે હું પણ નથી એમાં.
બરાબર,
માટે મારો રાગ અને સારો રાગ, મારો રાગ સારો, મારો સારો રાગ એ વાત જ્ઞાની ને નથી. કેમ કે રાગ જ મારો નથી, પછી સારાનો સવાલ નથી. રાગની પરિણતિ થાય તેનાથી હું જુદો છું જાણનાર તત્વ એવું પ્રયત્નમાં આવવું જોઈએ, તો વિકલ્પ છૂટવાનો પ્રસંગ આવે, તો વિકલ્પ ઉત્પન્ન ન થાય. છૂટે એટલે શું થાય? નિર્વિકલ્પ દશામાં ઉત્પન્ન ન થાય અને વિકલ્પ છૂટી ગયો એમ કહેવામાં આવે. જે ક્ષણે ક્ષણે થતો હતો એ છૂટી ગયો, એ પ્રસંગ આવે. પોતે આકુલતા ન કરે પણ શાંતિ રાખે કે હું જુદો તે જુદો જ છું. જાણનારની સત્તામાં રાગની સત્તા નથી. રાગની હયાતીમાં જાણવું એવું બનતું નથી. અંદરમાં આ વાત એકદમ સ્પષ્ટ થવી જોઈએ. બે ભાવ વચ્ચે ભિન્ન ભિન્ન પ્રકાર છે, એ ભિન્ન ભિન્ન પ્રકાર ભિન્ન ભિન્ન જ રહેવો જોઈએ. બે એક થઈને પરિણમવું ન જોઈએ. આ વિકલ્પ ક્યારે તૂટે, વિકલ્પ ક્યારે તૂટે એમ વિકલ્પની પાછળ આકુલતા ન કરતા છૂટો પડવાનો પુરુષાર્થ કરવો. આ વિકલ્પ ક્યારે તૂટે એમાં શું થાય છે? મારો વિકલ્પ ક્યારે તૂટે એમ આવે છે. વિકલ્પ વિકલ્પ છે. સુકાનીજી એક બહુ સરસ વાત કરી છે, વિકલ્પ ને વિકલ્પ ની સત્તામાં તું રહેવા દે. શૈલી બહુ સારી કરી છે. વિકલ્પ ને તો વિકલ્પ કો, વિકલ્પ કી સત્તા મેં રહેને દો. તું ઇસકે સાથ ક્યો સિરફોડી કરતા હૈ? આ મારો વિકલ્પ મટવો જોઈએ. આ મારો વિકલ્પ કેમ થયો? મને આ વિકલ્પ કેમ થયો? મને આ વિકલ્પ કેમ થયો? આ મારો વિકલ્પ કેમ મટતો નથી? એ માથાફોડ મૂકી દે એમ કે. વિકલ્પ ને વિકલ્પ ની સત્તા મારે રહેવા દે. પંખો ફરે એમાં માથું નાખે માથું ફૂટી જાય. પંખો ચક્કર ચક્કર ફરે એમાં માથું લગાડે તો માથું ફૂટી જાય. તો એ તો કે પર્યાય માત્ર ના ચક્કરમાં માથું લગાડવાનું મૂકી દે. પર્યાય કે ચક્કર મેં માથા લગાઈ ગયા તો માથા ફૂટ જાયગા. સમજ ગઈ છે? હું તો ત્રિકાળી દ્રવ છું. શુદ્ધિ અશુદ્ધિ પર્યાય ની થાય તે જણાય છે. હું એક સમય ની પર્યાય જેવડો અને જેવો નથી. પર્યાય જેવો નથી ને પર્યાય જેવડો નથી. અને એમાં મારે માથું લગાવવું નથી. પેલા પરિણામ ને સુધારવા ઉભો થયો હતો. હવે ગુલાટ ખાધી. હવે મારે પર્યાય ને કઈ લેવા દેવા નથી. જા અને ત્યારે પર્યાય સુધરે છે. પર્યાય પણ ત્યારે જ ખરેખર સુધરે છે. નિર્વિકલ્પ ની ઈચ્છા કરવી પણ રાગ છે. મોક્ષ ની ઈચ્છા કરવી પણ રાગ છે. સમ્યક દર્શન ની ઈચ્છા કરવી પણ રાગ છે. અને મનુ દશા ની ઈચ્છા કરવી પણ રાગ છે.
તો ભાવનામાં હોય અને ઈચ્છા ને તોડવી એ બે નું બેલેન્સ જે હોય
ભાવના ભૂમિકા અનુસાર આવવાની. અભિપ્રાય એમ કહેવાનો છે કે હું ત્રિકાળ શુદ્ધ નિષ્ક્રિય ચૈતન્ય છું. અભિપ્રાય એમ કેળવાનો છે. ભાવના ભાવના ના કાળે ભલે આવે. આપણે અન્યારે ક્યાં માથાફોડ કરવી છે? ભૂમિકા અનુસાર જે ભાવ થાય તે જણાશે. કરવો એ નથી, થયો તે મટાડવો એ નથી, કઈ નથી. માથું લગાવવું નથી, પછી કઈ સવાલ છે? એવી વાત. આ વિકલ્પ ક્યારે તૂટે ક્યારે તૂટે એમ વિકલ્પની પાછળ આકૃતતા ન કરતા પુરુષાર્થ છૂટા પડવાનો સહજ પુરુષાર્થ કરવો એટલે ચાલવો જોઈએ એમ વાત છે. કરવો એટલે ચાલવો જોઈએ, સહજ ચાલવું જોઈએ. ઉપદેશમાં એમ કહેવાય કે કરવો, આમ કરવું ને આમ ન કરવું એ ઉપદેશ ઉપદેશની ભાષા છે અથવા ઉપદેશનો એ ટોન છે. શું હું જુદો છું અને જુદા થવું કે જુદા રહેવું એ જ મુક્તિનો માર્ગ છે. એટલે તો છેલ્લો પ્રતિબંધ સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ લીધો છે કૃપાલદેવે. પ્રતિબંધ એટલા માટે લીધો કે એને એમાં બંધાય છે, પ્રતિબદ્ધ થાય છે, એકમેક થાય છે. ત્યારે કહે છે કે તું જુદો છો ને જુદો રહ્યો ને, જાણનાર તું જુદો છું તો તું જુદો રહ્યા, અને જુદો રહ્યા તો એ મુક્તિનો માર્ગ છે. એકત્વ કરતો એ બંધનનો માર્ગ છે, બંધ માર્ગ છે. જુદા પડવાનો પ્રયાસ રૂપ અભ્યાસ કરવો જોઈએ. જુદા પડવાનો વિકલ્પ રૂપ અભ્યાસ ને જુદા પડવાનો પ્રયત્ન રૂપ અભ્યાસ કરવો જોઈએ. બે ગુણ જુદા છે. વિકલ્પ ચારિત્ર ગુણની પર્યાય છે, પ્રયત્ન છે એ વીર્ય ગુણની પર્યાય છે, પુરુષાર્થની પર્યાય છે. તેની મૂંઝવણ આકુલતા કે ઉતાવળ કરવાથી પણ વિકલ્પ તૂટતો નથી. અંદર માં ધીરજથી સહજ પ્રયત્નથી આમ આવું કામ થાય છે એમ સમજવું. સ્વવિકલ્પ દશામાં પણ ભેદ જ્ઞાનનો અભ્યાસ કરવાથી પરિણતિ સહેજે છૂટી પડી જાય તે સમજાતું નહોતું પહેલા. સ્વવિકલ્પ દશામાં પણ ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કરવાથી પરિણતિ સહેજે છૂટી પડી જાય એવું સમજાતું નહોતું. આજે આપે ઘણો સારો ખુલાસો કર્યો. ત્યારે બેન શ્રી કહે છે કે ઘણી વાર કહેવાય છે કે ભેદ જ્ઞાનનો અભ્યાસ કર, આ વાત તો ખૂબ ચાલે છે. કેમ કે ગુરુદેવ શ્રી સમયસાર માગતા હતા વધારે. સમયસાર 45 વર્ષમાં 19 વાર વાંચ્યો. એક વાર વાંચે તો ઓછામાં ઓછા 2-2.5 વર્ષ નીકળી જાય આખો ગ્રંથ વાંચતા. 19 વાર વાંચ્યો છે અને આખા સમયસારમાં ભેદ જ્ઞાનનો વિષય બધા અધિકારમાં ચાલ્યો છે, એક એક અધિકારમાં. ઘણી વાર કહેવાય છે કે ભેદ જ્ઞાનનો અભ્યાસ કર એટલે ભેદ જ્ઞાનનો પુરુષાર્થ કર, પરિણતિ અંદરથી પલટાવ, આખી પરિણતિને પલટાવી નાખે એમ કહે છે. એવી પરિણતિ કર કે દરેક ઉદયમાં સહેજે સહેજે ભેદ જ્ઞાન ચાલ્યા કરે એમ કહે છે. તો વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ થવાનો અવસર આવે. તું અભ્યાસ કર, પુરુષાર્થ કર એમ કે છે. કેમ કે જીવે અનંત કાળમાં ઘણા વિકલ્પાત્મક ધ્યાન કર્યા છે. ધ્યાન કરવા બેસે, એકાગ્રતા, એકાંતમાં બેસીને એકાગ્રતા કરવા બેસે, પણ વિકલ્પ કર્યા કરે. પુરુષાર્થ જુદી વસ્તુ છે, વિકલ્પ જુદી વસ્તુ છે. કહેવાનું તાત્પર્ય આ છે. હું જ્ઞાયક છું એમ વિકલ્પ કરે અને હું જ્ઞાયક છું એમ પુરુષાર્થ કરે, બે જુદી જુદી વાત છે. રાગ તે હું નથી, રાગ થી ભિન્ન છું, રાગ નો જાણનારો છું એમ વિકલ્પ કરે અને એવો પુરુષાર્થ ચાલે, બે જુદી જુદી વાત છે. અસ્થિમાં અને નાસ્તિમાં બે રીતે પુરુષાર્થ પુરુષાર્થ છે અને પુરુષાર્થ વિનાનું પરિણામ અંતે માત્ર વિકલ્પ છે. ભેદમાં શું છે? પુરુષાર્થ ની ભાષા નથી થતી એટલે દાખલો આપ્યો સાયકલ ઉપર બેલેન્સ રાખવાનો. એક માણસને સાયકલ આવડે છે ચલાવતા, એક માણસને નથી આવડતી. નથી આવડતી એ પૂછે છે કે તમે બેલેન્સ કેવી રીતે રાખો છો? તો બધો પ્રયત્ન કર, બેલેન્સ રાખવાનો પ્રયત્ન કર. પ્રયત્નમાં શું થશે? આમ ઢળે ત્યારે હેન્ડલ આમ કરે, આમ ઢળે ત્યારે હેન્ડલ આમ કરે. કેટલો ઢળે ત્યારે કેટલું હેન્ડલ ફેરવવું અને કેટલી સ્પીડમાં હોય ત્યારે કેટલું હેન્ડલ ફેરવવું, એની શું ભાષા છે? સ્પીડ પ્રમાણે જુદી જુદી વાત છે. ગાડીમાં એવું છે, તમે ટર્ન લ્યો ત્યારે તમારે ગાડીની સ્પીડ એડજસ્ટ કરવી પડે. દરેક સ્પીડમાં દરેક ટર્ન નથી લેવાતા. એકદમ યુ ટર્ન લેવો હોય તો ગાડી સાવ ધીમી પાડી દેવી જોઈએ. સામાન્ય કર્વ હોય તો ગમે તે સ્પીડમાં તમે ચાલ્યા જાઓ, વાંધો નહીં. હવે કેટલી સ્પીડ હોય ત્યારે કેટલો ટર્ન હોય ત્યારે કેટલી સ્પીડ, એ પ્રેક્ટિકલ સાઈડનો વિષય છે. એની કોઈ થિયરી નથી હોતી, એમ પ્રયત્નની કોઈ થિયરી નથી. એટલે પ્રયત્ન કર, અભ્યાસ કર, પુરુષાર્થ કર એમ કીધા કરે છે. પુરુષાર્થની શું ભાષા કરવી પુરુષાર્થ સિવાય? મૂળ કામ તો જ્ઞાન કરે છે. એટલે એક દાખલો આપતા હતા ગુરુદેવ, બહુ સરસ એક દાખલો આપતા હતા કે એક દીકરીનું સપણ થાય છે. જેવું સપણ પાકું થયું, શ્રીફળ વિધિ થઈ ગઈ, એટલે છોકરી હજી એના બાપના ઘરે છે પણ એનો માનસ તરત પલટાઈ જાય છે. આ ઘર મારું ને પૂરું ઘર મારું. અને એને શું પ્રયત્ન કર્યો? આ ઘરમાંથી મારા પણ છોડવાનો પ્રયત્ન એને શું કર્યો? એને પાયામાં તો જ્ઞાન થયું. શું જ્ઞાન થયું? કે બહુ થોડા સમયમાં આ ઘર છોડીને મારે મારા ઘરે જવાનું છે. હવે એ એટલું જ્ઞાન જ પૂરતું છે. પુરુષાર્થ હારવાર કામ કરે છે, પુરુષાર્થની ભાષા નથી એટલે જ્ઞાનથી સમજાવવું પડે છે. એમ અહીંયા કહે છે કે તું જાણનાર, તું જાણનાર, જાણનારમાં તું પણ અરે, હું પણ અરે. જણાનાર એવો જે વિકલ્પ, એમાં જાણનાર તું નથી, એમ તું જાણ. અને એમ જાણતા તારે જુદું પડી, જુદું થઈ જવું, જુદું પડી પડી જવું જોઈએ, વિકલ્પથી જુદું પડાઈ જવું જોઈએ તારાથી. તો એ જાણતે બરાબર. આમાં દાખલામાં શું વધારે સારું તત્વ છે પૂરા દ્રષ્ટાંતમાં? કે દીકરી જન્મી છે જે ઘરમાં, જે મા બાપને ત્યાં જન્મી છે, એટલી મોટી બી છે. જેટલી વીસ વર્ષની જિંદગી, પચીસ વર્ષની, જ્યારે ત્યાં સુધી આ ઘર મારું, આ ઘર મારું એમ એને તો પરિણતિ થઈ ગઈ છે. એ પરિણતિ પલટાઈ જાય છે આખી. કેમ? કે એને જે ઘરમાં જવું છે એનો એનો રસ છે, ઉદય પલટાનો. એનો અંદરમાં શું થયું? ઉદય પલટાનો. હું તમે ઘર વેચી નાખો, તમે આખી જિંદગી જે ઘરમાં રહ્યા હોય એ ઘર તમે વેચી નાખો, વેચી નાખ્યા પછી તમે જેને વેચ્યું એમ કીધું ભાઈ હમણાં 6 મહિના અમે ખાલી નહીં કરીએ, મારો બીજું ઘર બંગલો ચણાય છે એ કમ્પ્લીટ થયા પછી ઘરમાં રહેવા જશો, 6 મહિના તમને કબજો મોડો આપશો. એટલે કે ભાઈ મારે કાંઈ વાંધો નથી, મને કંઈ તકલીફ નથી, હું જ્યાં રહું છું ત્યાં મને કાંઈ જલ્દી ઉતાવળ નથી, તમે પૈસા લઈ લો, દસ્તાવેજ સહી કરી દો, ખાલી તમને ઠીક પડે ત્યારે કરજો. એવો એકબીજાને સંબંધ હોય, આપણે પૈસા લઈ લીધા, સહી કરી દીધી, પછી એ ઘરમાં મારા પણ કેવી કેવી રીતે રહીએ, તમે હજી ખાલી કર્યું નથી ત્યાં ત્યાં રહ્યો છો, અને આખી જિંદગી ત્યાં કાઢી છે. પરિણતિ એક દિવસમાં પલટાઈ જાય છે કે આ ઘર મારું નથી. આપણે ઓલાના ઘરમાં રહીએ છીએ જેને વેચ્યું એના ઘરમાં રહીએ છીએ, અત્યારે આપણે આપણા ઘરમાં નથી રહેતા, જેને વેચ્યું એના ઘરમાં રહીએ છીએ. એટલે એવું નથી કે ઘણા વર્ષ સંબંધ રહ્યો હોય માટે પરિણતિ થઈ ગઈ હોય એ પલટાય નહીં, એક જ દિવસમાં પરિણતિ પલટાઈ જાય છે. એ સપનના દાખલામાં એમ છે, આ ઘરના વેચાણના દાખલામાં એમ છે, પલટાઈ જાય છે, આખી પરિણતિ જ પલટાઈ જાય છે, મારું નહીં રિયે તો મારું નહીં. એમ હજી દીકરી છે એ લગ્ન થશે ત્યાં સુધી રહેવાની છે, ત્યાં 7-6 મહિના 12 મહિના કોઈ વાર ખેંચાઈ જાય કારણસર, રિયે છે એના બાપના ઘરે છે, ઉદય ફરી ગયો છે એનો, જેમનું ઘર વેચ્યું ને ઉદય ફરી ગયો, એમ ઉદય ફરી ગયો છે. ઓલું ઘર મારું, ઓલું ઘર મારું, મારા પણ એને ત્યાં ભાસે છે, અહીંયા નથી ભાસતો. એમ વિકલ્પમાં અનંતકાળથી ભલે પોતા પણ ફેર્યું, હવે ભેદજ્ઞાન કરીને પરિણતિ પલટાવે એમ કે છે. તો શું કે છે, ભેદ જ્ઞાન નો અભ્યાસ કર, પરિણતિ અંદરથી પલટાવ. પરિણતિ અંદર થી પલટા, તો કેવી રીતે પલટાવે કે જુઓ આ દાખલાથી કેવી રીતે પલટે છે, તું જો પલટા છે કે નથી, પરિણતિ પલટતી કેવી રીતે પલટાવે ના, ખાલી વિકલ્પાત્મક નિર્ણય થાય અને પરિણતિ ન પલટાય તો એ નિર્ણય યથાર્થ નથી એમ છે. પરિણતિ પલટવી જોઈએ હાર વાર એમ કેવું. એટલે જે બીજું સંકેત છે સ્વરૂપ નિશ્ચયનું, એમાં પરિણતિ પલટાય છે. પહેલી એની પરિણતિ થાય, પછી આ પરિણતિ થાય, પરિણતિ થઈ જાય છે. પરિણતિ થાય ત્યારે કામ થયું એમ ગણું. શું પરિણતિ અંદરથી પલટા, તું અભ્યાસ કર, કેમ કે જીવે અનંતકાળમાં ઘણા વિકલ્પાત્મક ધ્યાન કર્યા છે, ધ્યાનમાં વિકલ્પ કરે આત્માનો. આ બીજો તો આત્માનો વિકલ્પ એ નથી, વિશ્વ વિપશ્યના અને બીજા ત્રીજા જે ધ્યાનમાં જાય છે ત્યાં આત્માનો વિકલ્પ નથી. પહેલાં તો શ્વાસોશ્વાસને એના ઉપર લઈ જાય ને પછી એમ કહે કે તું જોયા કર, તું જોયા કર, અને જે જે ભાવો વિકલ્પો આવે ને તું જોયા કર, પ્રેક્ષક બનીને જોયા કર. એટલે કેટલાક નામ બદલીને બીજું નામ રાખે છે, પ્રેક્ષા ધ્યાન રાખે છે. પ્રેક્ષક ની ક્રિયાને પ્રેક્ષા કહે છે. શું? પ્રેક્ષકની ક્રિયાને પ્રેક્ષા કહે છે, જે ભાવની ક્રિયાને ભાવના કહે છે. શું? ભાવવાની ક્રિયાને ભાવના કહે છે, એમ પ્રેક્ષકની ક્રિયાને પ્રેક્ષા કહે છે. પ્રેક્ષા એટલે જોવું, અને પશ્ય એટલે જોવું, સંસ્કૃતમાં પશ્ય શબ્દ છે. પછી વિપશ્ય એટલે વિશેષ પ્રકારે જોવું, એને વિપશ્ય કહે છે. અને જોવાની ક્રિયાને વિપશ્ય ના કહે છે, ભાવના કે એમ વિપશ્ય ના કહે છે. પ્રેક્ષાર્થીઓ કે વિપસન્યા કો જોવાની ક્રિયા, એમાં પછી છેલ્લે ત્રીજી બતાવે, તું જોયા કર, તું જોયા કર, તને જે આવી જોયા કર, તું જોયા કર, બસ જોયા કર. સાક્ષી ભાવે જોયા કર, તટસ્થ થઈને જોયા કર, જુદો રહીને જોયા કર, એમ બધું કહે. પણ આત્મા મૂળ સ્વરૂપે કેવો છે એ ખબર ત્યાં નથી. આત્મામાં કેટલી શક્તિઓ છે, એ શક્તિઓનો ભંડાર કેવો છે, એનું સામર્થ્ય કેવું છે, એનું અવલંબન શું છે, એનું લક્ષ્ય શું છે. લક્ષ્ય વગર તું સાક્ષી રહીશ કેવી રીતે? કોના લક્ષ્ય તું સાક્ષીપણ કરીશ? લક્ષ્યમાં તો કોઈ ચીજ હોવી જોઈએ ને. એ લક્ષ્યમાં ઓળખીને આત્માનું લક્ષ્ય ન થયું હોય ત્યાં સુધી એને તટસ્થ રહીને સાક્ષી ભાવે જોવાની યથાર્થ ક્રિયા ન થાય. એટલે જે આત્મકાર્ય છે એમાં બે વાત ભેગી છે, એક લક્ષ્ય અને એક વેદન એટલે અનુભવ. લક્ષ્ય ત્રિકાળી ઉપર હોય, વેદનમાં પર્યાય હોય. ત્રિકાળી નો અનુભવ નહીં, વેદન નહી, અને પર્યાય નું લક્ષ્ય નહી. આ કન્ડિશન છે, આને શરત છે. સંસાર વાલો લાગતો હોય એની માટે અઘરું છે. શું કીધું? સંસાર વાલો લાગતો હોય, તમારે આત્મા વાલો કરવો પડશે, સંસારને વાલો નહીં કરવાનો. સંસારના અનેક પદાર્થોને અત્યાર સુધી વાલા કર્યા, કોઈ હારે રહ્યા નહીં. શરીરને બહુ વાલું કર્યું, હારે રહ્યું નહીં, તો બીજા તો ક્યાંથી રહેવાના હતા? શરીરે મૂકીને જ આવું છે ને. ધ્યાન તરંગ રૂપ થઈ ચુક્યું છે એમ કહેવાય. શું? વિકલ્પો ના તરંગો ચાલે, એ ધ્યાન નથી. શુભ છૂટીને શુભ વિકલ્પ એવા મંદ થઈ જાય, પણ આ વિકલ્પાત્મક ધ્યાન વાળાને કે તેને એમ લાગે કે વિકલ્પ જ નથી, હું તો નિર્વિકલ્પ થઈ ગયો, એવા મંદ થઈ જાય કે ના, અમને નિર્વિકલ્પ શાંતિનો અનુભવ થાય છે. તમે ભલે કહો કે નિર્વિકલ્પ શાંતિ જુદી વસ્તુ છે. અને આ વિકલ્પ મંદ થાય તે જુદી વસ્તુ છે. તો કે બેનો ભેદ કેમ પડે? તો કે ઓલામાં વિકલ્પ જુદો લાગે, યથાર્થ નિર્વિકલ્પ શાંતિ થતા પહેલા જે પુરુષાર્થ ચાલે એમાં વિકલ્પ સાવ જુદો લાગે, તદ્દન જુદો લાગે, એમાં હું નથી એમ સ્પષ્ટ લાગે. અને ઓલામાં એ ખબર જ ન પડે, વિકલ્પ નથી એટલી મને ખબર છે. તો કે એમ જુદો લાગ્યો એ પહેલા જો. એ લોકો શું પકડ્યું કે તમે, તમને જે ભાવો અને વિકલ્પો આવે, વિચારો આવે, એ વિકલ્પ નથી શબ્દ વાપરતા, વિચાર શબ્દ વાપરે છે. તમને જે વિચારો આવે ને એને તમે જોયા જ કરો, બસ એને તમે જોયા જ કરો. તમે લાવવાનો વિચાર લાવવાનો પ્રયત્ન નહીં કરો અને વિચારને કાઢવાનો પ્રયત્ન નહીં કરતા, એમ કે બે કે આવે ને એને તમે જોયા કરો. તમને જે વિચાર આવે તમે જોયા કરો, વિચાર આવે તમે જોયા કરો. હા, એમાં છે કે વિકલ્પ બહુ પાતળો પડી જાય, મંદ થઈ જાય અને શાંતિ લાગવા માંડે. ત્યારે એને એમ થાય કે અમને નિર્વિકલ્પ શાંતિનો અનુભવ થયો. પણ તમારા લક્ષ્યમાં સ્વરૂપ નથી, એનું શું જે ત્રિકાળી અનંત સામર્થ્ય નો પિંડ છે એનું લક્ષ્ય જ નથી એનું શું? યથાર્થ નિર્વિકલ્પ ધ્યાનમાં તો જે ત્રિકાળી અનંત સામર્થ્ય નો પિંડ છે તે હું નું એટલું બધું જોર ફાટમ ફાટ હોય છે ત્યારે એનું અવલંબન હાથ આવે છે. એ અવલંબન નો એ વિષય જ નથી કોઈ, ખાલી જોયા કરો, ખાલી જોયા કરો, જોયા કરો એમ આવે છે. એ ફરક છે. આમ આખો આત્મા જ રહી જાય છે એમાં. એટલે એ શાંતિ જે થઈ હોય છે એનો ડોઝ લાંબો ચાલતો નથી. થોડો ટાઈમ થાય એટલે વિરાતી દવાની જેમ અસર ઉતરી જાય, એમ એની અસર ઉતરી જાય છે. અને આમાં તો પરિણતિ થઈ જાય. તમે રાગ દ્વેષ કર્યા વિના વિચારો ને જોયા કરો, પણ વિચારો ને જોયા કરો એવો તમારો જ્ઞાન નો પુરુષાર્થ છે કે એવો તમને રાગ થાય છે? પ્રશ્ન એને એમ પૂછાય કે વિચારો ને જોયા કરો એવો તમને રાગ થાય છે કે એવું તમે જ્ઞાન જુદું પાડો છો? અને એ વખતે લક્ષમાં તમારું શુદ્ધાત્મ સ્વરૂપ અનંત સામર્થ્ય નો પિંડ છે કે નહીં, અને એમાં હું પણ નો પુરુષાર્થ જોર થી ચાલે છે કે નહીં, હારવાર હોવું જોઈએ. એ વસ્તુ નથી. તમે સાક્ષી થઈને જયારે વિચારો ને જોવાનો કોઈ પુરુષાર્થ કરો છો ત્યારે તમારું લક્ષ્ય કોના ઉપર હોય છે? તો કે બસ એ જોયા કરવા ઉપર જ લક્ષ્ય હોય છે. ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ કેવું છે એ ખબર છે તો ખબર નથી, ત્યારે આ પહેલા એનું જ્ઞાન કરાવે છે. જોવા તારામાં અનંત જ્ઞાન છે અને અનંત સુખ છે, અને અનંત સુખ ના ભંડાર ઉપર લક્ષ રહે તો આ યથાર્થ ભિન્ન પડવાની ક્રિયા થાય. લક્ષ ના અનુસંધાન એ બહુ મહત્વનો વિષય છે, અથવા પાયાનો વિષય છે. આ ક્રિયા થાય છે એ પાયાનો વિષય નથી. જુદા પડવાની ક્રિયા થાય છે એ પાયાનો વિષય નથી. પાયાનો વિષય લક્ષ થઈ ગયો છે. એટલે આજે બીજું સંકેતનું આ થાય છે ત્યારે લક્ષ થાય છે, ઓળખાણ થાય છે ત્યારે. અને આખો જૈન દર્શન નો શાસ્ત્રાભ્યાસ લક્ષ થવા માટે છે. આત્મસિદ્ધિમાં કહ્યું લક્ષ થવાને તેહ ન કયા શાસ્ત્ર સુખદાય. આ જેટલા શાસ્ત્રો કહેવાય એ મનુષ્ય ને લક્ષ કરાવવા માટે છે. અંતિમ સંદેશામાં તો લક્ષ થવા માટે આટલા શાસ્ત્રો ની રચના છે. મનુષ્ય ને લક્ષ ન થાય તો કઈ નકામું છે બધું. લક્ષ એવી ચીજ છે કે ફરતી નથી. ઉપયોગ તમારો ફરી જશે, શું કરશો? જેમ ત્યાં વિપશ્યના માંથી બહાર આવ્યા એટલે તમારો ઉપયોગ ફરી ગયો, હવે શું કરશો? ત્યારે આયા એમ કહે છે કે તું ધ્યાન માંથી ભલે ઉઠ્યો, ધ્યાનમાં બેઠો તો આત્માનો પુરુષાર્થ કરતો હતો, લક્ષ હતું, પછી ધ્યાન પૂરું થયું અને ઘરના કામ કરવા માંડ્યો. એ વખતે પણ તારું લક્ષ હશે તો વાંધો નથી, એટલે વાંધો નથી આવતો. જે પુરુષાર્થી જીવ છે એના લક્ષમાં આત્મા છે. લક્ષની પરિણતિ થઈ જાય, લક્ષ છે પરિણતિ રૂપ છે જ્ઞાનની. એટલે શરૂઆતમાં આત્મકલ્યાણનું લક્ષ છે. આત્મકલ્યાણ થવા માટે નિમિત્ત મળે છે એવા સદગુરુનું લક્ષ થાય છે. પછી આગળ ચાલે એટલે સ્વરૂપ નું લક્ષ થાય છે. બસ એ પછી અનંત કાળ રહે છે. સ્વરૂપ પૂર્ણતાનું લક્ષ સૌથી પહેલા પછી સદગુરુ નું લક્ષ થાય છે, પછી સ્વરૂપ નું લક્ષ થાય છે. આમ લક્ષ બે વખત ફરીને છેવટે પોતાના મૂળ સ્વરૂપમાં આવે છે. અને આવા ક્રમ થી ચાલે ત્યારે યથાર્થ લક્ષ થયું કહેવાય. ત્યારે યથાર્થ લક્ષ થયું એમ કહેવાય. સીધું કોઈને આત્માનું લક્ષ થાય નહીં. અને પૂર્ણતાનું લક્ષ થયા વિના સદગુરુનું લક્ષ થાય નહીં, સત્પુરુષનું લક્ષ થાય નહીં. આ રીતે ક્રમથી લક્ષ થાય, એની ત્રણેયની પરિણતિ થતી જાય ત્યારે નિર્વિકલ્પ થવાનો વારો આવે. મોક્ષ માર્ગ સુધી પહોંચવાનો વારો પછી આવે. ત્યાં સુધી મોક્ષ માર્ગનું પહેલું પગથિયું સમ્યક દર્શન હાથમાં ન આવે કોઈને. બહુ ચોખ્ખી વાત આટલી છે. અશુભ છૂટીને શુભ વિકલ્પ એવા મંદ થઈ જાય કે તેને એમ લાગે કે વિકલ્પ જ નથી, પરંતુ ભેદ જ્ઞાનના અભ્યાસ વગર એકદમ નિર્વિકલ્પ થવું મુશ્કેલ પડે છે, થઈ શકે જ નહીં. ભેદ જ્ઞાનનો અભ્યાસ હોય ને સ્વરૂપ લક્ષમાં હોય, બે એક સાથે હોય ત્યારે કામ થાય. બહારથી ગમે તેટલા ધ્યાન કરે તો પણ વિકલ્પ તૂટતો નથી. બહારથી ગમે તેટલા ધ્યાન કરે, એકાગ્ર થવાનો પ્રયત્ન કરે, એકાંતમાં બેસીને કલાકો સુધી, તો પણ વિકલ્પ તૂટે નહીં અને નિર્વિકલ્પ થાય નહીં. વિપશ્યનામાં ગયા છો? કોઈ વાર નથી ગયા? કોઈ નથી ગયું આપણામાંથી? હે, આ બે વાત જે આવે છે હીરાબેન,
મારા મિસ્ટર ગયા હતા ને એના અનુભવ પરથી હું કહું છું કે ક્યાં એમને બહુ સારું લાગ્યું ને એકદમ એમને
બધાને સારું લાગે.
પછી આવીને ટક્યું નહીં
ને કોઈ ન ટકે. એ ટેબ્લેટ ખાઈને બધા આવે એનો પાવર ઉતરી જાય. ઊંઘની ગોળી ખાય ને જેવું છે, ઊંઘ પૂરી થઈ જાય એટલે વાત પૂરી. તમને ત્યાં આત્માનું સ્વરૂપ સમજાવે છે કે તમારો આત્મા મૂળમાં આવે છે એનું લક્ષ કરવું જોઈએ?
મને શું કરવું એ ખબર નથી પડતી. તો પૂછ્યું તો કે તમને આવું બધું કઈ કરવાનું જ કઈ નથી, બસ જોયા કરો ખાલી. તો શું જોવું,
શું કરવાનું છે કે કઈ કરવાનું નથી?
એમાં છે ને જયારે વિકલ્પો આવે ત્યારે ભય ની કે એની લાગણી આવે ને કઈ ગુસ્સાનો ને એમ કે રાગ દ્વેષ કરવાનો નહીં, એટલે પછી જીવ ત્યારે મૂંઝાય. એટલે કેટલા બધા જંતુ મોટે મોટી રડતા હતા, આપણા કેસમાં રડે નહી, ઉલટાના શાંત થઈ જાય ને ત્યાં રડે, ગભરામણ થાય, ભાગી છૂટે એવા બધા દાખલા બન્યા હતા ત્યાં. એ લોકો શું કે છે, આ બધા પૂર્વ ના તમારા સત્તામાં પડલે ઉદય બહાર આવે છે, નીકળે છે કચરો. અને એ તો એમ કે છે કે આ જ એક નિર્જરા કરવાનો રસ્તો છે, એના સિવાય નિર્જરા કરવાનો જગત માં બીજો કોઈ રસ્તો નથી. મેં તો આ રીતે રીતના નક્કી કર્યું.
મૂળ સ્વરૂપ જ ખબર ન હોય તો જ મૂળ સ્વરૂપ ના ખબર વગર કોના આધારે પરિણમન ચાલશે? શીખશે કોના આધારે? ચાલ્યા કરશે કોના આધારે? કઈ ખીલે તો બાંધવી જોઈએ ને વાત. મૂળ સ્વરૂપ જ સમજાવે. સમજાવે ક્યાંથી? એને ખબર નથી કે મૂળ સ્વરૂપ કેવું છે. જૈન દર્શન માં તો એવી વાત પહેલા છે. એટલે તો સમી સારમાં અમૃતચંદ્ર આચાર્ય આત્માની શક્તિઓનું વર્ણન કર્યું, 47 શક્તિઓ બતાવી. જો આવી આવી શક્તિ છે, તારામાં ભંડારા ભર્યો છે, એકવાર જો તને એનું લક્ષ થઈ જાય તો એ છૂટે જ નહીં. લક્ષ ન છૂટે, ઉપયોગ છૂટશે, પણ લક્ષ થઈ ગયો છે તો તને વાંધો નહીં આવે. મંદક પરિણત થઈ ગઈ.
પરમ સત્સંગમાં પણ આટલો વખત રહ્યા છતાં પણ જો દ્રઢ નિર્ધાર નથી હોતો તો પણ પરિણામ નથી પલટાતો, પછી સત્સંગ નથી ત્યાં તો અવકાશ જ
કે સવાલ જ નથી. તો આત્મા સમજાવે ત્યાં પણ જો લક્ષ ન કરે તો ત્યાં ન કામ છે,
તો અવકાશ જ
લક્ષ તો થવું જોઈએ. બહારથી ગમે તેટલા ધ્યાન કરે તો પણ વિકલ્પ તૂટતો નથી. એકત્વ બુદ્ધિ હોય અને ઉપર ઉપર થી ધ્યાન કરે તો એકત્વ એમ ને એમ ઉભું રહે. રાગની સાથે એકત્વ બુદ્ધિ તો છે, ધ્યાન ઉપર ઉપરથી કરે ને એક તો બુદ્ધિ એમને એમ રહી જાય, વિજ્ઞાન ચાલતું ન હોય, લક્ષ્ય થયું ન હોય, એને એકાંતમાં બેસી જાય ધ્યાન કરવા, અને કરાવે છે બધું ધ્યાન. ત્યારે શું છે, શિબિરો થાય છે કે અમુક ધ્યાનનો પીરિયડ રાખે, સવારમાં બધા ધ્યાનમાં બેસવાનો, તો કોનું ધ્યાન કરશે? મસ્તી જાણી નથી, ધ્યાન કોનું કરશે? આપણે શિબિરમાં ધ્યાન કરાવતો ના પાડે બ્રહ્મચારીજી આવ્યા હતા ને, આપણે બોરીવલીમાં શિબિર કરી દે, ધ્યાન કરાવતા હતા. હવે બધે જાય જાય ત્યાં ધ્યાન કરાવે છે, પછી આપણને ખબર પડે કે અહીંયા બી ધ્યાન શરૂ કરે એવું સારું.
રમેશ કમલ છે એ પણ કરાવે, અમે લોકો ડેવલા લીધા ને તમે પણ બેસતા હતા, વચન સાંભળવા પહેલા જતા ને, એ સવારનું ધ્યાન નું રાખે.
તો ધ્યાનમાં શું કરાવે?
બધા બેસી જવાનું,
બીજું શું કરાવે? કઈ વિધિ ન સમજાવે,
બધા બેવાનું એને ખબર પોતે બે ને બધા બે વાર સામે
બેસી
જવાનું
ના પાડીએ છીએ, ધ્યાન નું સ્ટેજ આવે નહીં, પેલા ધ્યાન માં બેસવું જ નહીં, અને ધ્યાનમાં બેસતા હોય એની સાથે બેસવાની ના પાડી, અમુક સ્ટેજ જ બેસવાનું, પછી કોઈ પરાણે બેસી જાય જુદી વાત છે, નુકસાન થાય.
ધ્યાન કરનારને જોતા હોય, ધ્યાન કરતું હોય ને એ કરનારને જોતા હોય, ધ્યાન કરી તો
આગળ નાટક સિનેમા થોડું છે, કોણ શું એક્ટિંગ કરે છે જોવાનું છે. ના પાડી દે પાણી માં, બે જણા ઓવરટેક કરીને બેઠા હતા, એને સુનિતા બેન, ના પાડી દે આટલા જણને જ બેસવાનું, નુકસાન થાય એમાં કોઈ વાત. પછી શું બચાવું, એકાગ્રતાનો અભ્યાસ થાય ને, થોડી પ્રેક્ટિસ થાય ને, તો પછી પાછળથી સહેલું પડે આપણને, થોડો પ્રેક્ટિસ કરી રાખી હોય ને એકાગ્ર થવાની, પણ કોનામાં એકાગ્ર થવાની? રાગમાં એકાગ્ર થવાની પ્રેક્ટિસથી સ્વરૂપમાં એકાગ્રતા થોડી થઈ શકે એવી પ્રેક્ટિસથી.
અનેકમાંથી એકમાં અને એકમાંથી સ્વમાં, કે અનેક ઠેકાણે વિકલ્પો કરતા હોય એમાં એકમાં એકાગ્ર કરીને સ્વમાં થાવ,
પણ પરમાં એકાગ્ર કરવાની પ્રેક્ટિસ દ્રઢ થઈ જાય એ સ્વમાં આવે કેવી રીતે? ના એ તો વિપરીત જ થયું, હા એ તો એકમાં અનેક પડ્યું છે, એ તમારા એકમાં અનેક પડ્યું જ છે, એટલે પરી પર. સમય સાર એમ કે છે કે એક રજકણમાં જેને રાગ કે રુચિ છે એને આખા જગતના બધા પરમાણુમાં રાગ ને રુચિ છે, એટલે એકમાં આવ્યો એટલે તમે થોડું તો પછી બધા આજે ત્યાગ કરીને સંક્ષેપમાં આવે જ છે, એમાં પરિગ્રહ છોડ્યો તો નહીં, તમે એકમાં રાગ છે આખા જગતમાં રાગ છે એમ છે, માટે એવી રીતે ગણતરી થતી નથી. આને તો સ્વ પરનો ભેદ છાંટવાની વાત છે, તું સ્વમાં આવ્યો કે પરમાથું નથી કર. એકત્વ બુદ્ધિ હોય અને ઉપર ઉપર થી ધ્યાન કરે તો એકત્વ એમને એમ ઉભું રહે, અને વિકલ્પ મંદ પડે એટલે મને શાંતિ મળી એમ થાય, પણ એ તો મંદ કસાય છે, એ શાંતિ નથી પણ મંદ કસાય છે. પણ વિકલ્પ પકડવાની સૂક્ષ્મતા ન હોય તેને આવું થઈ જાય. હવે શું છે, પહેલા શા માટે અવલોકનનું સ્ટેજ લીધું છે આપણે, કે અવલોકનથી સૂક્ષ્મતા આવે છે, પોતાના ભાવોનું અવલોકન કરે અને એ અવલોકનની પ્રેક્ટિસ હોય એમાં સૂક્ષ્મતા આવે છે. અને એમાં પણ સૂક્ષ્મ સ્વભાવની અંતર ખોજનો ઉદ્દેશ હોય તો વધારે સૂક્ષ્મતા આવે છે. એવી રીતે ઉપયોગ સૂક્ષ્મ થયા વિના વિકલ્પને જુદો પાડવાની સૂક્ષ્મતા ન હોય એને એવું થઈ જાય છે કે મને શાંતિ મળી, મને શાંતિ મળી ગઈ. પણ જો ભેદ જ્ઞાન નો અભ્યાસ કરે કે હું નાયક છું, આ બધું મારાથી જુદું છે, જ્ઞાન છે અંદરમાં, એ કસાઈ રહી છે, જોડે જોડે બાજુમાં મંદ કસાઈ નો વિકલ્પ છે, એક કસાય વગર છે અને એક કસાયની ઘણી મંદતા વાળો ભાવ છે, બે ભાવ સાથે છે. ઘણી મંદતા અને અભાવ, એ બે વચ્ચેનો આત્ર ઉપયોગ સૂક્ષ્મ નો હોય તો કેવી રીતે પાડે? કસાય તો મંદ થવાનો, વિકલ્પ તો મંદ થવાનો. હવે જે જ્ઞાન કસાઈ રહી છે અને જે વિકલ્પમાં કસાય મંદ થયો છે, એ બે વચ્ચે જુદું પાડવું છે, એ તો ઉપયોગ સૂક્ષ્મ હોય તો જ પડે, નહીતર ક્યાંથી જુદું પડે? એટલે ફરતું જ લાગે, જ્ઞાન અને મંદ કસાય ફરી જાય.
આપની પાસેથી મળ્યું છે કે
પણ જો ભેદ જ્ઞાન નો અભ્યાસ કરે તો હું જ્ઞાયક છું, આ બધું મારાથી જુદું છે, તો તેને સાચો આવવાનો પ્રસંગ બને છે, નહીં તો ભૂલ થઈ જાય. અને ભૂલ થઈ જાય એટલે ભ્રમણા થઈ જાય, અને ભ્રમણા થઈ જાય એટલે ગ્રહિત મિથ્યાત્વ થઈ જાય. આવી વાત છે, જોખમી વાત છે. આયા ભૂલ થાય એટલે ગ્રહિત મિથ્યાત્મા જાય. ક્યાં જીવાય કે ગ્રહિત મિથ્યાત્વ પાકું કરવા, એના જેવું થાય. વિધિની ભૂલ થઈ ગયા, શેની ભૂલ થઈ? વિધિની ભૂલ થઈ ગઈ, ન ચાલે. સ્વરૂપની ભૂલે ન ચાલે અને વિધિની ભૂલે ન ચાલે, બે ભૂલ ન ચાલે. બાકી બધું તમને જવા દઈએ, આમાં જવા દેવાની વાત ન હોય. સ્વરૂપ લક્ષમાં જેવું છે એવું આવવું જોઈએ, અને ભેદમાનમાં પણ એક કસાયનો કણ હોય તો પણ જ્ઞાન નથી, આત્મા નથી. આત્મા છે એમાં એની એની અસ્થિ નથી. એક ચૈતન્ય તત્વ છે ને એક જળ તત્વ છે, એમ સીધું આવવું જોઈએ. વિકલ્પ જળ છે, જ્ઞાન ચૈતન્ય છે, બસ. જળ ચૈતન્ય નો ભેદ જુદો જુદો સમજાવવો જોઈએ. પિત્તળ ને સોનું બે એક નથી, બે ભલે પીળા હોય ને બે ભલે
મિક્સ હોય,
મિક્સ હોય. સોનું તે સોનું ને પિત્તળ તે પિત્તળ, એવું છે. પિત્તળ નો ચળકાટ સોના નો લાગે તો, સોના જેવો લાગે તો કઈ ભ્રમ થયો. અને આયા ભ્રમ થયો એ પરિભ્રમણ નું કારણ. ભ્રમણા છે એ વિપર્યાસ છે અને પરિભ્રમણ નું કારણ છે, બીજે રસ્તે ચડી જશે. બહુ સરસ વિષય ચાલ્યો છે સ્વાનુભૂતિમાં, વૈજ્ઞાન નો આખો વિષય લીધો છે. વૈજ્ઞાન ની ચર્ચા બરાબર કેવી રીતે વૈજ્ઞાન થાય છે એ ચર્ચા બરાબર ચાલતી છે. એમાં ભૂલ થાય તો ભ્રમણા ચડી જાય છે, એવું છે.
ભૂલ હોય તો ભૂલ ન થાય,
માર્ગદર્શન મળે.
હા.
પોતે કાળજી લઈએ તો પોતે કાળજી લઈ અને ભૂલ નથી કરવું. મારો પ્રયત્ન આ રીતે અંદર માં ચાલે છે, આમ ચાલે છે, અંદર માં આમ ચાલે છે. જેટલી સૂક્ષ્મતાઓ ચાલતી હોય એની ચર્ચા બરાબર થવી જોઈએ. તો ક્યાં ભૂલ થાય છે ને ક્યાં ભૂલ નથી થતી ખબર પડે.
સત પુરુષ કૃપાથી સમજાય નાગમાય પણ સુગમ ગમ પયાથી અહો પરમ શાંત રસમય સુધ ધર્મ વિતરાગી નિતકારી જગત ભરમા ઔષધનય સમૂકો બવ રોગ ટાળવાની લે અહો પરમ શાંત રસમય શુદ્ધ ધર્મવિતરાગી હમેશમય ભ્રમણથી તો વિરમ વિરમ પ્યારે ચેત 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 તત્વ ધ્યા અહો પરમ શાંત રસમય શુદ્ધ ધર્મ વિતરાગી ચિંતામણી સામો નર દેહ વિફલ નહીં તો માથે ચડાવ ગુરુરાજની હો અહો પરમ શાંત રસમય શુદ્ધ ધર્મ